મલાડમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 25/12/83 રવિવાર સમયસર ગાથા 17/18 ઉપર પ્રવચન સડંગ પ્રવચન નંબર 76
હવે આજ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતિ કરે છે. 14મી ગાથા, 15મી ગાથા અને 16મી ગાથામાં શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું. એ શુદ્ધાત્માનું આશ્રય કરતા સમ્યક દર્શના ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થાય છે. એ પરિણામ સુખરૂપ છે. એ જ વાત ફરીને આ 17/18મી ગાથામાં કહેવામાં આવી છે. જહ નામ કોવિ પુરુષો પ્રાયાણ જાણ્યુણ સદહદિ ઓતમ અણુચરદિ પુણો પથથિયો ભયકેર એવમ હિ જીવરાયા નાદવો સહય સદેવો અણુચરિદવો ય પુણો સો ચેવદુ ભોખ કામે જમ પુરુષો
નમતિ મે જાણે પતિ સદા કરે પતિ અતિ જન આતિ અનુચરણ લો પતિ નો કરે જીવ રાજ એ મજ જાણવો પરિ સદવો પણ એ રીતે
જેમ કોઈ ધનનો અર્થી પુરુષ એટલે આત્મા રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યારબાદ તેનું યત્નપૂર્વક પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે. એવી જ રીતે મોક્ષની ઈચ્છા વાળાએ જીવરૂપી રાજાને જાણવું, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યારબાદ તેનું અનુચરણ કરવું, અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું. એની ટીકા પેલા દ્રષ્ટાંત આપે છે. નિશ્ચય છે એટલે ખરેખર જેમ કોઈ એટલે બધા નહીં પણ કોક, ધન અર્થી એટલે ધનનો પિપાસુ, ધનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા વાળો પુરુષ એટલે આત્મા, જેને ધનની અર્થી ધનને પ્રાપ્ત કરવું હોય અને થોડી મહેનતે ઘણો પૈસો પ્રાપ્ત કરવો હોય એવો જીવ બહુ ઉદ્યમથી પોતાના પુરુષાર્થ દ્વારા પ્રથમ તો રાજાને જાણે. એ પહેલા એ રાજા કઈ નગરી મારીએ છે એ નગરીનું નામ શોધે, પછી એ નગરમાં જાય, પછી એ નગરમાં જઈને ક્યાં રહીએ છે અને કચેરીમાં ક્યારે આવે છે વગેરે બધી તપાસ કરે અને રાજાના લક્ષણ પણ તપાસે. એના ફોટા હોય તો પહેલાથી જોઈ લઈએ, પછી ફોટાની હારે મેળવણી પણ કરે. એમ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે. રાજાને જાણવાનું પ્રયોજન શું છે? ધનની પ્રાપ્તિ. રાજાને જાણવાનું કઈ પ્રયોજન જોઈએ કે પ્રયોજન ધનનો અર્થી છે? એ પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે. રાજાને બરાબર ચકાસણી કરીને જાણી લે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે. જે જાણવામાં આવ્યા કે આ રાજા મહારાજા છે અને આ રાજા જ છે એમ જાણીને એને શ્રદ્ધાન કરે, પ્રતીતિ કરે, વિશ્વાસ કરે કે આ રાજા છે, કોઈના કહેવાથી એ પ્રતિ શ્રદ્ધા કરતો નથી, પણ જાતે રાજાને જાણે છે. પોતે રાજાને જાતે જાણી અને એનું સદાન કરે છે, પછી તેનું જ સદાન કરે કે આ અવશ્ય રાજા જ છે. તેનું સેવન કરવાથી, તેને ખુશી કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે. આટલું તો રાજાને જાણીને શ્રદ્ધા કર્યા પછી એ જીવ એટલો નિશંક થાય છે કે આની સેવા કરવાથી ચોક્કસ મને ધનની પ્રાપ્તિ થશે, એને રાજી કરીશ તો કોઈ એક બે ગામ પણ બક્ષિસમાં આપી દેશે. પેલાના વખતમાં રાજા હતા અને એમ થતું હતું. અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે, એટલે કે સેવા કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે એવો હાયા, રાજાની હાયા પાડે, એને રાજી કરવા માટે એની હાયા ને એની નાયે ના. કેમ કે એને તો રાજાને ખુશી કરવો છે, અને રાજાને ખુશી કરવાનું પાછળ પ્રયોજન ધનની પ્રાપ્તિનું છે. હેતુ પૂર્વક એ રાજાની પાસે જાય છે, જાણે શ્રદ્ધા કરે ને એની સેવા કરે. એની પાછળ પ્રયોજન કેવળ એના લક્ષમાં પૈસો છે, એના લક્ષમાં ધન છે, ધનનો અર્થી છે. એને ધન જોઈએ છે, બીજું કઈ જોતું નથી, ધનનો અર્થી છે. એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંતમાં ઉતારે છે આચાર્ય મહારાજ. સિદ્ધાંત સમજવો સહેલો પડે એટલા માટે દ્રષ્ટાંત આપ્યો છે. હીરાભાઈ આવો, જીગા છે, આવો આવો જીગા છે. આ ભાવલિંગી સંત જંગલમાં રહી અને તાલપત્ર ઉપર શાસ્ત્રની રચના કરે છે, નિત્ય આનંદનું ભોજન કરનારા છે, અતિ આસન ભવ્ય ધર્માત્મા છે, પોતાને તો સુખની પ્રાપ્તિ થઈ ચૂકી છે અને પૂર્ણ સુખ પ્રગટવાનું છે એવું શ્રદ્ધાનમાં પણ આવી ગયું છે અને જ્ઞાનમાં પણ આવી ગયું છે. હવે પોતાને જયારે સુખની પ્રગટતા થઈ એટલે અજ્ઞાની બીજા જીવો દુખી છે એના ઉપર એને કરુણા આવી છે કે જેમ મને મારા ગુરુની કૃપાથી મને આ શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો અને એ શુદ્ધાત્માનો અનુભવ મેં કર્યો અને આત્મિક સુખની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ રહી છે તો બીજા આત્માઓ પણ આવા આત્મિક સુખને પ્રાપ્ત કરે અને પરાશ્રિત દુઃખથી નિવૃત્તે એવી નિષ્કારણ કરુણાથી શાસ્ત્રની રચના થઈ. અને આ જે ધર્મ છે એ સ્વાધીન છે, પરાલંબી નથી, સ્વાલંબી છે. આ જે સુખ છે એ સ્વાધીન સુખ છે અને આત્મિક સુખ છે એ અવિનાશી સુખ છે. અવિનાશી અને સ્વાધીન સુખની પ્રાપ્તિ જીવોને કેમ થાય કે જે પોતાને પ્રાપ્ત થયું છે એવું સુખ બીજાને પ્રાપ્ત કેમ થાય એવી કરુણા કરીને શાસ્ત્રી રચના થઈ છે. એમાં એ દ્રષ્ટાંતો કયો, હવે સિદ્ધાંતમાં એ વાત ઉતારે છે કે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે, દ્રષ્ટાંતમાં એમ કહ્યું હતું કે જેમ કોઈ ધન અર્થી હતું, કોઈ શબ્દ હતો, આમાં કોઈ શબ્દ નથી મૂક્યો, પણ મોક્ષાર્થી એટલી શરત મૂકી છે જેને માન જોતું હોય સમાજમાં, સત્તા જોતી હોય, એને આ શુદ્ધાત્માની પ્રાપ્તિ નહીં થઈ શકે. પણ માત્ર મોક્ષ અભિલાષ એટલે કે પૂર્ણ આનંદ એની પ્રાપ્તિ, મોક્ષ નો અર્થ છે નાસ્તિથી આત્યંતિક દુઃખ નો નાશ થઈ, એનું નામ મોક્ષ છે. અસ્થિથી અતિન્દ્રિય આનંદની, પૂર્ણ આનંદની ઉપલબ્ધિ પ્રાપ્તિ એને પરમાત્મા મોક્ષ દશા કહે છે. એવું જેને સ્વાધીન સુખ જોતું હોય એવો મોક્ષનો અર્થી, ધન અર્થી નહીં, માન અર્થી નહીં, સત્તા જેને જોતી નથી, માત્ર શુદ્ધ આત્માનું અવલંબન લઈને પૂર્ણ આનંદની પ્રાપ્તિ જેનું સાધ્ય છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે પણ આ સાધ્ય છે, શાસ્ત્ર સાંભળતી વખતે પણ આ સાધ્ય છે, પરસ્પર ચર્ચા ચાલતી હોય પણ આ સાધ્ય મુખ્ય રાખે છે. બીજો જેમાં કોઈ આડો અવળો હેતુ કઈ ગુણ કપટ જેમાં છે નહીં, માત્ર મારે તો આ ભાવમાં શુદ્ધ આત્મા જોઈએ છે, બીજું કઈ જોતું નથી. બીજા સંયોગ થોડા હોય, જાજા હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, કોઈ માન આપે, કોઈ અપમાન કરે, અમને એની કઈ દરકાર નથી. અમારે તો એકમાત્ર આ ભાવમાં શુદ્ધાત્માની પ્રાપ્તિનો હેતુ અમારે છે, બીજું કઈ જોતું નથી. એવો મોક્ષનો ઈચ્છક, આટલી તો એની પહેલા પાત્રતા હોય છે. કાંઈક બીજું જોઈએ છીએ એમ જેને અભિપ્રાયમાં સલ્ય પડ્યું છે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ નહીં થાય. માત્ર મોક્ષ અભિલાષ એ શરત છે એને મોક્ષાર્થી, મોક્ષનો અર્થી, મોક્ષનો ગરજુ. કેવી રીતે મોક્ષાર્થી એ તો પોતાના આત્માને પૂછે ને, તો પોતાનો આત્મા જવાબ દે કે મારે શું જોઈએ છે. મારે શું જોઈએ છે એની મને મુખ્યતા વર્તે છે એ તો પોતાનો આત્મા તરત જ પૂછે તો ચારી ખાઈ ને કહી દે. પોતાના આત્માને પોતાનું જ્ઞાન બરાબર જેમ છે તેમ કાનમાં કહી દે કે તારે તો આ જોઈએ છે, તને આની અધિકતા છે પણ આત્માની અધિકતા નથી. મોક્ષાર્થી એક શબ્દ છે માત્ર મોક્ષ અભિલાષ, બીજું કઈ માન જોતું નથી. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવે કે આ જે અલ્પ કાળમાં મોક્ષ પ્રાપ્ત કરશે એના જેવું કોઈ બીજું માન અજ્ઞાની આજે માન આપે અને કાલે અપમાન કરે, અજ્ઞાનીના કઈ ઠેકાણા હોતા. એક દિવસ આવો આવો કરે અને બીજે દિવસ જાકારો આપે, આ ક્યાંથી આવ્યો? અજ્ઞાનીની પરણતીના કઈ ઠેકાણા હોતા. મોક્ષાર્થી નો અર્થ ચાલે છે માત્ર મોક્ષ અભિલાષ. એવો મોક્ષાર્થી જીવ એ પુરુષે એટલે આત્માએ પ્રથમ તો આત્માને જાણવો. આ શરૂઆત અહીંથી થાય છે ધર્મની. પેટલા પેલા આટલી ક્રિયા કરી લેવી, પેલા આમ કરવું, પેલા આમ કરવું, પેલા આમ કરવું, પેલા આમ કરવું, એ જેને આત્માને છોડીને પેલું મારે આ કામ કરવું છે એને આત્મા પેલો નહીં થાય, એને છેલ્લો રહી જાય છે અને આયુ પૂરો. પ્રથમ મારે આ ભાવમાં યત્ન પ્રયત્નથી મરીને પણ એટલે બાહ્યની ગમે તેવી પ્રતિકૂળતા આવી પડે તો પણ જે પોતાનો માર્ગ થી જીવ ચલિત થતો નથી તેણે એક સાધ્ય નક્કી કર્યું કે મારે તો મારા શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે, બીજું કઈ જોતું નથી. એવો તો એ જીવ પોતાના સિદ્ધાંતમાં ઘણો દ્રઢ હોય છે, મેરું ડગે પણ એ ડગે પોતાના માર્ગ થી ચલિત થતો નથી. એ નક્કી કર્યું કે આ ભાવમાં મારે શુદ્ધાત્માની પ્રાપ્તિ, એવો જીવ મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પ્રથમ આ જાણી લઉં, પ્રથમ આ જાણી લઉં, પ્રથમ આ જાણી લઉં, અને એ કરતા કરતા આત્માની પ્રાપ્તિ થશે, અને જાણતા જાણતા આત્માની પ્રાપ્તિ થશે. થોડુંક આ કરી લઉં, થોડુંક આ જાણી લઉં, થોડુંક આને કરી લઉં, આમ કરી લઉં, એમ કરતા કરતા આત્માની પ્રાપ્તિ થશે, એમ આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રથમમાં પ્રથમ આત્માને જાણો, આત્મા એટલે પોતાના આત્માને જાણો. બીજા પૂતગલને જાણવા તો દૂર રહો, પણ બીજાના આત્માને પહેલા જાણી લઉં કે આ આત્મા શું કરે છે, ને આ આત્મા આમ કરે છે, ને આ જીવ આમ કરે છે, ને આ જીવ આવા પરિણામ કરે છે, ને આ જીવ પરને જાણવાની અહીંયા વાત નથી. પ્રથમ મારે જો કરવા લાયક કોઈ કર્તવ્ય હોય, નિયમસારમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે નિયમથી કરવા યોગ પ્રગટ કરવા યોગ હોય તો સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ કરવા યોગ છે, જે આત્માને હિતરૂપ ને સુખનું કારણ. પ્રથમ આત્માને જાણવો. હવે એમાં એક પ્રશ્ન ઉઠે છે કે એ આત્મા કેવો છે કે જેને જાણતા મોહનો નાશ થાય એટલે દુઃખનો નાશ થાય, જે આત્માને જાણતા એટલે અનુભવતા પરિણામમાં જે મમતા છે, પરભાવ ને પરદ્રવ્ય મારા છે એવી જે મમતા સતત રમી જાય, એવા જે મમત્વના પરિણામ જે દુઃખદાયક છે, એ મમત્વના પરિણામ જેનું ફળ સમયે સમયે આકુળતા દુઃખ છે, એનો અભાવ થાય એ પ્રયોજન છે, અથવા આત્મિક સુખ પ્રગટ થાય એનું પ્રયોજન છે. મોક્ષાર્થી કયો છે ને સુખનો અર્થી, આત્મિક સુખનો અર્થી મોક્ષાર્થી કયો ને, આત્મિક સુખ જેને જોઈએ છીએ એવો જીવ પ્રથમ આત્માને જાણો. તો એમ પ્રશ્ન થાય કે એ આત્માને જેને જાણવો જોઈએ મારે, એ આત્માનું સ્વરૂપ શું છે કે જેને જે પોતાના શુદ્ધાત્માને જાણવાનો અભિલાષી છે, અને એમાં પ્રયોજન સુખનું છે, દુઃખ ટળે ને સુખ પ્રગટ થાય, તો એવો શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે કે જેને જાણતા દુઃખનો નાશ ને સુખની પ્રગટતા થાય, કે એ શુદ્ધ આત્મા એવો છે કે જેમાં મોહ રાગ અને દ્વેષના ભાવો નથી. મોહ રાગ અને દ્વેષના ભાવો પરિણામમાં થાય છે, પણ દ્રવ્ય સ્વભાવમાં નથી. હવે જે દ્રવ્ય સ્વભાવમાં નથી, જે જીવ તત્વમાં નથી, એને બદલે એમ માને કે રાગ દ્વેષ મોહના ભાવ તો મારામાં છે અને મારામાં થાય છે, એને જીવનો ખ્યાલ આવતો પાછું પ્રયોજન છે મોહ રાગ દ્વેષ ટાળવાનું થાય છે પર્યાયમાં એ હકીકત છે, અને એ પાછો એવો આત્મા જાણે તો એને પર્યાયના દશામાં મિથ્યાત્વનો ભાવ થઈ જાય. મિથ્યાત્વ ટળે ને સમ્યક દર્શનની પ્રગટતા આ પરિણામમાં કેમ પલટો સવળો આવે, દુઃખ ટળે ને સુખ પ્રગટ થાય, પ્રયોજની છે. પણ એ પ્રયોજન ની પ્રાપ્તિ કેમ થાય? કે હું સુખમય છું ને દુઃખમય, દુઃખ દશામાં છે અને હું દુઃખમય નથી, આ કેવી વાત? ભાઈ થોડા પામે છે એનું ગણ આ છે. એને જે પર્યાય દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિથી, વર્તમાન દ્રષ્ટિથી આત્માને જુએ છે, એને આત્મા દ્રષ્ટિગોચર થતો નથી. એને પરિણામ ગૌણ કરવા પડશે, પરિણામ નું લક્ષ છોડવું પડશે. કે વર્તમાનમાં જે શુદ્ધાત્મા છે, આ બધાની પાસે આવો શુદ્ધાત્મા બિરાજમાન છે, અને બધાના આત્મા એવા છે કે જે ભાવ કર્મ થી રહિત છે. ભાવ કર્મ એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર ના પરિણામ જે પર્યાય માં થાય છે, એવા આશ્રવ તત્વ થી જીવ તત્વહીન છે. આશ્રવ તત્વ ને જીવ તત્વ એક વસ્તુ નથી, ખરેખર નિશ્ચય થી બે વસ્તુ ભિન્ન ભિન્ન છે. આ મિથ્યાત્વના નાશ નો ઉપાય એવો છે કે મિથ્યાત્વના પરિણામ મારા આત્માના સ્વભાવમાં નથી. દેહની હાજરી હોવા છતાં આત્માનો અનુભવ થઈ શકે છે, કેમ કે દેહ આત્મામાં, દેહ એટલે નોકર, નોકરમાંથી આત્મા ભિન્ન છે. દેહ આત્મામાં નથી, તેથી આત્માનો અનુભવ કરવા જાય જીવ, એને દેહની હાજરી કઈ નડતી નથી. પછી આઠ કર્મનો સંબંધ છે ને, એ અનુભવમાં કઈ બાધક થતો હશે કે નહીં? આઠ કર્મ છૂટે, એનો અભાવ થાય ત્યારે અનુભવ થાય કે ના? આઠ કર્મનું અસ્તિત્વ એ પૂદગલમાં છે, એ જીવ સામાન્યમાં આઠ કર્મનો ત્રણેય કાળ અભાવ છે. એટલે કર્મ કર્મમાં રહી જાય અને દ્રષ્ટિ આત્મામાં આવતા આત્માનો અનુભવ થઈ શકે છે. બે વાત કરી, આ પ્રથમ આત્માને જાણવો એની વાત ચાલે છે. પ્રથમ ચંદી પ્રથમ આત્માને જાણવો એમ છે ને શબ્દ, તો આત્મા કેવો છે કે જેને જાણતા દુઃખ ટળે ને આત્મિક સુખ પ્રગટ થાય, અથવા મિથ્યા તો ટળે ને સમ્યક દર્શન પ્રગટ થાય. સમ્યક દર્શન કહો કે આત્મિક સુખ કહો, એક જ વાત છે, ફળ થી સુખ અને પરિણામ થી સમ્યક દર્શન. એ વર્તમાન જે કર્મનો સંબંધ છે, એ કર્મનો સંબંધ પરિણામ સાથે છે, દ્રવ્યની સાથે કર્મનો સંબંધ વર્તમાનમાં નથી, ભૂતકાળમાં નહોતો ને ભાવિ કાળે પણ રહેવાનો નથી. પરિણામની સાથે કર્મનો સંબંધ છે. ભગવાન આત્મા તો ત્રણેય કાળ મુક્ત છે, એ કર્મથી બંધાણો અબદ્ધ છે આત્મા, એટલે મુક્ત છે. આઠ પ્રકારના કર્મનો સંબંધ એને થયો છે ને ટાળવો છે એમ નથી. ઘણી વાત છે આત્માને જાણવાની વાત છે, એ આત્માનું સ્વરૂપ કેવું છે એને પહેલા આગમથી ગુરુ ગમે સમજવું જોઈએ. કે આઠ પ્રકારના કર્મના સંબંધથી બધ સ્પષ્ટી રહી પરમાત્મા અંદરમાં અબધ મુક્ત પરમાત્મા બિરાજમાન છે. ત્યારે કે કર્મનો સંબંધ પર્યાયની સાથે છે, ત્યારે દ્રવ્યની સાથે કર્મ અબંધાયેલું છે, બંધાયેલું છે નહીં. આત્મા કર્મથી મુક્ત છે, ત્રણેય કાળ મુક્ત છે. તેથી આત્માની સમીપે જતા, આત્માની સન્મુખ થતા શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. કર્મ કર્મમાં રહી જાય છે, કર્મ અનુભવમાં બિલકુલ બાધક થતા નારકીના જીવો પણ સમ્યક દર્શન પામી શકે છે. જે આસાતા વેદનો ઉદય બારમાં ઘણો હોય છે, કોણી બહાર રહી જાય છે અને એના લક્ષ્ય જે આકુળતા થાય છે એ પણ બહાર રહી જાય છે. આત્માના અનુભવમાં એ બાધક થતું. ત્રીજો બોલ જરા સૂક્ષ્મ છે, બે તો થઈ ગયા. હવે જે આત્મા છે શુદ્ધાત્મા, જેને જાણતા મોહનો નાશ થાય છે, એટલે મિથ્યાત્વનો અભાવ થાય છે અને અજ્ઞાનજન્ય દુઃખ પણ નિવૃત્તિ જાય છે, એવો જે શુદ્ધાત્મા એ ભાવ કર્મથી પણ ભિન્ન છે. જેમ શરીરથી ભિન્ન કર્મથી ભિન્ન કયો એમ વર્તમાનમાં બહિર્મુખ લાગણીથી ઉત્પન્ન થતા પુણ્ય પાપના ભાવો આશ્રવો ભાવ કર્મ એનાથી પણ ભગવાન આત્મા રહિત છે. એ શુદ્ધાત્મ તત્વમાં મિથ્યા તો નથી. શુદ્ધ આત્મા અશુદ્ધ થયો નથી. અશુદ્ધતા આશ્રવની છે, શુદ્ધતા જીવની છે. અશુદ્ધતા શેની છે? આશ્રવની. પર્યાયમાં અશુદ્ધતા ભલે હો, પરિણામમાં અશુદ્ધતા ભલે હો, પણ મારો જે શુદ્ધાત્મા છે ત્રિકાળી સામાન્ય જ્ઞાન આનંદનો અન પરમાત્મા, એમાં અશુદ્ધતા પ્રવેશી નથી. એ શુદ્ધતાનો ઘાત કરવા સમર્થ છે મિથ્યાત્વના પરિણામ. ગમે તેટલી આકુળતા પરિણામમાં હો તો પણ સુખમય આત્મામાં કિંચિત માત્ર આંચ આવતી નથી. એ પરિપૂર્ણ આનંદની મૂર્તિ અંદર બિરાજમાન છે આત્મા અંદરમાં. એ પરિણામ જે છે એ પરિણામથી ભગવાન આત્મા રહિત છે. ભાવ કર્મથી આત્મા ભિન્ન છે એમ સમયસારના માંગલિક પહેલા કલશમાં કહ્યું. ભગવાન આત્માને નમસ્કાર કરું છું હું. મારો શુદ્ધાત્મા કેવો છે કે જેને નમસ્કાર કરતા ભવનો અંત આવી જાય. ભવનો અંત કહો કે દુઃખનો અંત કહો, એવો જે શુદ્ધાત્મા છે સિદ્ધ ભગવાન તો પરિણામથી શુદ્ધ થયા છે, પણ દ્રવ્ય તો જીવ બધા પ્રથમ શુદ્ધાત્મા ને જાણવો એવો પાઠ છે. એ શુદ્ધાત્મા નું કેવું સ્વરૂપ છે કે જેને જાણતા જીવને ભવનો અંત દુઃખનો અંત આવે અને નમૂનાની ચકણી અત્યારે થાય. ખાંડની ગુણ હોય ને સાકરની તો ખરાગ આવે, અને હવે તો ઓલો ખાતર આવે છે સફેદ, એ પણ ખાંડ જેવી ગુણો હોય નહીં, દાણા પણ એવા ખાંડ જેવા લાગે. મણ જ્યારે એ બંબી નાખે ખાતરની ગુણમાં અને જ્યાં મોઢા તો આ કઈ ખાંડ નથી, પણ ખાંડ ની ગુણ માં બમી નાખે અને બે દાણા ચાખે ફક્ત, આખી ખાંડ ની ગુણ ખાવાની જરૂર નથી. બે દાણા ચાખા બમ્બી મારવી જોઈએ. બમ્બી એની અહીંયા બમ્બી મારવાની છે અંદર, તો એ બમ્બી જ્યાં મારે ને બે દાણા ચાખા આખી ખાંડ ની ગુણ ગળી ખાંડમય છે. એમાં ક્યાંય એને શંકા પડતી નથી, કેમ કે પ્રમાણિક વેપારીને ત્યાં ગયો છે. આમાં ઘણો છે, પ્રમાણિક વેપારીની દુકાને જાય એને ખબર છે કે અહીંયા કઈ દગો થવાનો. એમ આ ભગવાન આત્મા અમૃત ની આખી નાળિયેરી છે, એમાં અમૃત ભર્યું છે. જ્ઞાન ને આનંદ નો કન પરમાત્મા છે, એને પ્રથમ જાણવો એટલે કે એમાં ઉપયોગ ને અંતર્મુખ કરીને બંબી મારી એકાગ્ર કરીને અંદર માંથી આનંદ, એને જ્યાં અતિન્દ્રિય આનંદ નો અનુભવ થયો અલ્પ આંશિક, ત્યાં પ્રતીક માં આવી ગયો કે મારો આખો આત્મા આનંદમય છે. મારા શુદ્ધાત્મા માં ક્યાંય રાગ દ્વેષ એના જન્ય આકુળતા મારા સ્વભાવમાં નથી. એક નમૂનો હજી ચાખ્યો છે, ચોથા ગુણ સ્થાને સેમ્પલ હજી માત્ર અલ્પ, એક કષાયના અભાવપૂર્વક, એટલો જ આનંદ આવે છે. પણ જ્યાં એ આત્માને જાણ્યો ત્યાં પ્રતીતમાં આવી ગયો કે આખો આત્મા આનંદની મૂર્તિ છે. હું મુક્ત છું અને પરિપૂર્ણ છું એમ પ્રતીતમાં સાંભળ્યું. તો હું શ્રી ગુરુ પાસે એ અનુભવના કાળમાં એને પ્રતીતિ આવી કે મારા ગુરુએ મને કહ્યું હતું, મેં સાંભળ્યું હતું અને આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો. આ પ્રત્યક્ષ અનુભવ ગ્રસ્તવસ્થામાં થઈ શકે છે. અપ્રતિભૂત જીવને સમજાવે છે અનાદિનો અજ્ઞાની જીવ. પ્રથમ આત્માને જાણવો કે પ્રભુ વર્તમાનમાં શિષ્યનો પ્રશ્ન આવ્યો કે આ આત્માને જાણવો એટલે અનુભવો એમ કહો છો, એ તો મારા હિતની વાત છે અને જરૂર હું આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીશ, પણ મને એક પ્રશ્ન ઉભો થાય છે કે આ કુટુંબ પરિવાર સંયોગ એ તો મારાથી બહાર છે, એ કઈ મને નડતા નથી, પણ વર્તમાન પરિણામમાં આ પરદૈવ અને પરભાવ મારા છે એવી મમતા તો પર્યાયમાં થાય છે. મોહ કયો, મમતા કયો, વિખ્યાત છે, રાગદેશ થાય છે, એવા કાળે આત્માનો અનુભવ કેમ થઈ શકે? પૂછે છે શિષ્ય કે મારી અવસ્થામાં વિખ્યાત છે એમ આપે કહ્યું, એ બરાબર છે. હા, તારી અવસ્થામાં વિખ્યાત્વ છે, તારી જ્ઞાનમાં અજ્ઞાન છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું. તારી અવસ્થામાં અનંતાનુબંધીનો કશાય છે, એની કાળ મર્યાદા બાંધી છે ગોવર્ધારમાં કે 6 મહિનાની આગળ જો કશાય કોઈ પ્રત્યે જાય તો એને અનંતાનુબંધી કશાય કહેવામાં આવે છે. તો પ્રભુ એવા ક્રોધમાન માયા ને લોભ મારા પરિણામમાં થાય છે? તો હા, તારા પરિણામમાં થાય છે. તારે પણ સ્વીકાર કરવો કે એ સ્વીકાર કરીને જ મને પ્રશ્ન ઉભો થયો કે પરિણામમાં ક્રોધ છે, ત્યારે આવો આત્માનો અનુભવ કેમ થઈ શકે? કે અનુભવ થઈ શકે છે કે એ અનુભવ કેવી રીતે થાય? કે જે તારો સ્વભાવ છે, જે શુદ્ધાત્માને જાણવો છે તારે, એ સ્વભાવમાં ક્રોધાદી ભાવનો ત્રિકાળ ભાવ છે. તારા સ્વભાવમાં વિભાવ, વિભાવ વિભાવમાં ભલે હો, પર્યાયમાં ભલે વિભાવ હો, પણ તારા ત્રિકાળી સામાન્ય સ્વભાવમાં જીવ તત્વમાં વિભાવ નથી, આશ્રવમાં વિભાવ છે. વિભાવ આશ્રવનું લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. અને એ મિથ્યાત્વના ભાવો, ભાવ કર્મ તારા સ્વભાવમાં અભાવ રૂપે રહેલા છે. તેથી સ્વભાવની સન્મુખ થતા જ્ઞાન ને આનંદ નો અનુભવ આવશે, તને રાગ અને રાજ્ય ને દુઃખ નો અનુભવ આવશે, જે કેમ કે વસ્તુમાં નથી, એટલે અનુભૂતિ થઈ શકે છે. આ તો આત્માર્થી જીવને માટે સમયસર છે, માનાર્થી માટે કઈ લાગુ પડે નહીં. માન જો તું હોય ને સમયસર શાસ્ત્ર નિમિત્ત થતું નથી, નિમિત્ત હોવા છતાં નિમિત્ત થતા, કેમ કે સમયસર ને શુદ્ધાત્મા બતાવવું છે ને આને જોઈ છે માન, માન આદિ. પછી ગમે પ્રકારના વિભાવ ભાવ અનેક પ્રકારના હોય. શ્રીમદે નથી કહ્યું કે અહીંયા જો માન ન હોત તો અહીંયા શ્રીમંતભાઈ, જો માન મનુષ્યની અવસ્થામાં માનની મુખ્યતા કહી કે જો માન ન હોત તો અહીંયા મોક્ષ. માન માને માનમાં મરી ગયો, પણ આજ માન આપનારા કાલ તને અપમાન કરશે, જોતો કરો તો. એવી સ્થિતિ છે ને, રાજા મહારાજા ને જોને ગાદી ઉપર ઉઠાડ્યા, બધા માન આપતા હતા, હવે કોઈ અમે પણ ન જોઈએ એની ને એની પ્રજા. આ કઈ અજ્ઞાની નું ઠેકાણું નથી, માટે મારે માન પણ જોતું નથી અને માન નથી જોતું એને અપમાન પણ જોતું. દિગંબર સંતો કહે છે કે ચક્રવર્તી વંદે છતાં પણ ન મળે, અમારે શું કામ? કોઈ વંદન કરે કે કોઈ વંદન ન કરે. અહીંયા કહે છે કે જેને આત્મા જોતો હોય તરત એટલી છે, બીજું બીજું જોતું હોય એને માટે નકામું છે. આત્માને જાણો કે જે આત્મા શુદ્ધ છે ત્રણેકા, અને વર્તમાનમાં એક પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ થી ભરેલો છે, જેમાં કિંચિત માત્ર રાગ ને દ્વેષ પ્રવેશી શકો નથી. નિજ ભાવ ને આત્મા છોડતો નથી ને પર ભાવ રૂપે આત્મા ત્રણ કાળમાં થતો અશક્ય છે. આત્મા મિથ્યા દ્રષ્ટિ થઈ શકતો જ નથી, અશક્ય છે. રાગ દ્વેષ મોહ રૂપે આત્માનું થવું અશક્ય છે. હું રાગ રૂપ થઈ ગયો એ માને છે તો એનું મિથ્યા તો છે, તો અજ્ઞાન છે. એ થઈ ગયો એમ માને, તેથી ભગવાન આત્મા નિજ ભાવ છોડીને એવો થઈ જાય ખરો. ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું ત્રણેકાળ રહેલું, એની ભૂલ થાય છે, પરિણામમાં થાય છે, અને એ પરિણામ ને આત્મા માને છે, એ જ એની ભૂલ છે. ભૂલ કઈ? આશ્રવ ને આત્મા માને છે એ જેની ભૂલ છે. અને વ્યવહાર ની ના કથન માં એ આત્મા છે એમ પણ કથનો આવે, પણ વ્યવહાર ની નું નિરૂપણ અસત્ય છે એમ જાણી તેનું સદાન છોડવું, અને નિશ્ચય ની નું નિરૂપણ સત્ય છે એમ જાણી તેનું સદાન કરવું. પ્રથમ આત્મા ને જાણવો, શુદ્ધ આત્મા ને જાણવો. આત્મા ત્રણેકાળ શુદ્ધ રહેલો છે, જેમ પાણી માટીના સંગે પર્યાયમાં મલિનતા આવી છે ત્યારે પણ જેમ પાણી નિર્મળ અને સ્વચ્છ રહેલું છે, એમ આ ભગવાન આત્મા છે એ પોતાના સ્વભાવને ભૂલીને અનાદિકાળથી અજ્ઞાન ભાવે પરિણમતો પર્યાયમાં રાગ દ્વેષ મોહ પ્રગટ થાય છે અને એના દુઃખને ભોગવે છે. તે વખતે પણ એ રાગ દ્વેષ મોહને ને ફળ દુઃખથી ભિન્ન રહેલો છે, તેથી સ્વભાવ દ્રષ્ટિએ રાગ ને કરતો નથી અને દુઃખ ને ભોગવતો નથી, એવો સ્વભાવ ત્રણેકા રહી ગયો. પણ જેની નજર પડે સ્વભાવ ઉપર એને પર્યાય માં દુઃખ મટી જાય. પર્યાય ને આત્મા માને છે ત્યાં સુધી દુઃખ છે, પણ દ્રેવ સ્વભાવ ને આત્મા માને તો પરિણામ માં દુઃખ ટળે ને સુખ પ્રગટ થઈ જાય. શાસ્ત્રી ભાષા તેને પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં. શુદ્ધ આત્મા ને જાણો પ્રથમ, પછી પછી તેનું જ સિદ્ધાંત કરવું. સમજાવવા માટે પેલા આમ કરું, પછી આમ કરું, પછી આમ કરું, પણ એમાં કઈ અનુભવ ના કાળમાં ક્રમ નથી. સમજાવવા માટે ઉપદેશ બોધ માં ક્રમ પડે છે, સિદ્ધાંત માં અનુભવ માં કઈ ક્રમ પડતો. એક સમયમાં જ્ઞાન દર્શન ને ચારિત્ર ના પરિણામ પ્રગટ, આત્માની સન્મુખતા થાય છે. પછી તેનું સદાન કરવું, તેનું એટલે જે શુદ્ધ આત્મા પોતાના અનુભવમાં આવ્યો, પ્રત્યક્ષ અનુભૂતિ થઈ, સ્વસંવેદન જ્ઞાન થી આત્મા જાણવામાં આવ્યો, ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા જાણવામાં આવી શકતો નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા અતીત રહે છે. ઇન્દ્રિય જ્ઞાન આત્મામાં નથી, રાગ દેશતો નથી, પણ ઇન્દ્રિય જ્ઞાન નો પણ આત્મામાં અભાવ છે. ભાવ ઇન્દ્રિય પણ આત્મામાં નથી. એવો અતિન્દ્રિય ભાવ પદાર્થ પ્રભુ વિભુ ભગવાન જે આત્મા અંદર બિરાજમાન છે, એવા આત્માને પ્રથમ જાણવો, જાણવામાં આવ્યો. સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જાણવામાં આવે છે, સવિકલ્પ જ્ઞાન દ્વારા નિર્ણય થાય છે, પણ સવિકલ્પ જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવી શકતો નથી. એ તો નિર્વિકલ્પ સ્વસંવેદન દ્વારા આત્મા અનુભવમાં આવે છે. ગ્રહથી આ પ્રકારે સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એના માટે બે પારા પછી ત્રીજો પારો આવશે. એને હું ફાવી જાય એવી આ ગાથા છે. નિરાશા મટી જાય કે અમે કઈ શાસ્ત્ર જાણતા નથી, અમને કેમ આ સમ્યક દર્શન થાય. ઘણા ખાનગીમાં અમે આવીને પૂછે, અમને તો આ શાસ્ત્ર કઈ જાણતા નથી, આ તો મોટા પંડિત છે, આ તો હજારો ને સમજાવે છે, આ શાસ્ત્રો આમ લખે છે, આ પુસ્તકો બહાર પાડે છે લેખક તરીકે, અમને તો કઈ ખબર. અરે કઈ ખબર નથી એની, કઈ બહાર ના શોભશમ ની કઈ અપેક્ષા એમાં નથી. ઇન્દ્રિય જ્ઞાન ના ઉઘાડ એના ઘરમાં રહી જાય છે, નથી ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન ની અપેક્ષા અનુભવ જ્ઞાન ને નથી, નિરપેક્ષ અનુભવ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એમાં મદદ કરતો કશાય ની મનતા તો મદદ કરતી નથી. પદમચંદી પદમચંદી કેતા હો ગયા કેતા હો ગયા. અરે ભાઈ આ કરવા જેવું તો આ એ બાકી બધું સમજવા જેવું. આની મુખ્યતા હશે તો ભવનો આવશે. કે છે પ્રભુ તારા સ્વભાવમાં ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ છે. વર્તમાન જેવું ગાઢ છે ને સૂક્ષ્મ જ્ઞાન અને દ્રવ્ય ઇન્દ્રિય નું અવલંબન લઈને જે ભાવ ઇન્દ્રિય ની ક્રિયા થાય છે એ દ્રવ્ય ઇન્દ્રિય તો શરીર પરિણામ ને પ્રાપ્ત જળ છે. પણ એનું અવલંબન લઈને જે સૂક્ષ્મ જ્ઞાન કામ કરે છે એવી ભાવ ઇન્દ્રિય નો પણ સ્વભાવમાં અભાવ છે. તારા રાગ દ્વેષ મોહ નો તો અભાવ છે જ, પણ ઇન્દ્રિય જ્ઞાન નો પણ સ્વભાવમાં અભાવ છે. માટે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી અને ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ પણ મારો સ્વભાવ નથી. એવો અતિન્દ્રિય મહાપદાર્થ બ્રહ્મો અંદર બિરાજમાન છે, એને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પેલા છે એમ વ્યવહાર શ્રદ્ધા ગુરુ ગમે કરવી જોઈએ. અને જો એ શ્રદ્ધાંત થયું ગુરુ ગમે પ્રથમ વ્યવહાર શ્રદ્ધા તો પછી એનો પ્રયોગ કરવો જોઈએ. એને પ્રયોગથી એ પ્રાપ્ત થાય એવો આત્માનો સ્વભાવ રહેલો, ન પ્રાપ્ત થાય એમ છે નહીં. પોતાની વસ્તુ છે, બહારથી કઈ લાવવી નથી. બહારનો આ સંયોગ તો પુણ્યના કારણે છે, એમાં તો પુણ્ય નિમિત્ત છે. આમાં તો પોતાનો સ્વભાવ ભોજી દેવો છે કે રૂચિપૂર્વક ઉપયોગ લગાવે તો અનુભવ થઈ શકે, ન થાય તો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. નિરાશ થવાની જરૂર નથી. પછી તેનું સિદ્ધાંત કરવું, જાણવામાં આવ્યો જે આત્મા અતિન્દ્રિય જ્ઞાન વડે ભગવાન આત્મા જાણી શકાય છે. અતિન્દ્રિય જ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી પણ નવું પ્રગટ થઈ શકે છે. અને સિદ્ધાંત કરવું કે હું તો આ મને જાણવામાં આવ્યો આત્મા એવો છે, જેમ સાકર ને જીભ ઉપર મૂકી અને ગળી તે સાકર છે એમ જાણવામાં આવ્યું. અને જાણવામાં આવ્યું મારે શ્રદ્ધા પણ થઈ કે નહીં કે સાકર ગળી જ છે કે કથનચિત ગળી ને કથનચિત. હવે ક્યાં નું ક્યાં કથનચિત તું લગાવવા માંડ્યો હે? હા હા હા. અરે સર્વથા સાકર ગળી ગળી ને ગળી છે, એમાં કરવા કે તુરા કે ખટાસ એમાં છે એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદી મૂર્તિ ભરેલી છે. એ કિંચિત માત્ર દુઃખ નથી, સર્વથા સુખમય આત્મા છે. એ તો પ્રમાણ ની અપેક્ષા એ કથનચિત છે, શુદ્ધ નય ની અપેક્ષા એ તો સર્વથા આત્મા શુદ્ધ જ છે. પણ જ ક્યાંથી આવ્યો કે સમ્યક એકાંત માંથી આવ્યો સાંભળતો કરો. શુદ્ધ આત્માને જાણીને સદાન કરવું, જાણ્યો અનુભવમાં આવ્યો આટલી બધી ખાતરી થઈ ગઈ અનુભવ થતાવે કે હવે છે કર્મથી છૂટી જવાશે. સર્વજ્ઞ હોય તો પૂછી આવું કે ભાઈ મને અનુભવ થયો, હવે આ કર્મ નો ક્ષય ક્યારે થશે કે પૂછવાની જરૂર નથી. પોતાને ખાતરી થઈ જાય છે સાકર જીભ ઉપર મૂકી ગળી લાગી તો ગળી પણ લાય આજુબાજુ પાડોશમાં જઈને પૂછી જવું કે સાકર મેં જીભ ઉપર મૂકી પણ મને ભલા કેવો સ્વાદ આવ્યો છે. અરે પણ સ્વાદ તમે લીધો અને પૂછવા મને આવો છો, વેદન ગમને અને પૂછવા મને આવો છો એમ કે છે. જેને આત્માનો અનુભવ થાય છે એ કોઈને પૂછવા જતો નથી. અવશ્ય કર્મ થી મારી મુક્તિ થશે એવું શ્રદ્ધા ને જ્ઞાન પ્રગટ થાય છે. કર્મો થી છૂટી શકાશે, કર્મો થી એટલે દુઃખ થી છૂટી શકાય છે. કર્મ નું ફળ દુઃખ છે અને ત્યાર પછી તેનું આચરણ કરવું, આચરણ નો અર્થ કરે છે અનુભવ વડે તેમાં લીન. જે રાગ માં લીનતા હતી અજ્ઞાન ભાવમાં એ જ્ઞાન સદાન પ્રગટ થયું અને જ્ઞાનમાં શ્રદ્ધામાં શુદ્ધાત્મા આવ્યો. એમાં જે ઉપયોગને વારંવાર જોડે છે એમાં એકાગ્ર થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે તેનું નામ આચરણ કહેવામાં આવે છે અનુભવ વડે તેમાં લીન થવું તેમાં તો લખવાની શૈલી છે પણ આમાં લીન સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય ભાવ હોય તેને સાધ્ય કહેવાય. જે જુદી ચીજ ને સાધ્ય જુદી ચીજ છે. જે તો પોતાનો શુદ્ધ આત્મા ધ્રુવ પરમાત્મા છે એ તો ધ્યાનનો ધ્યેય છે. પણ એ શુદ્ધ આત્માનું જે ધ્યાન કર્યું એનું જે ફળ પ્રગટ થાય મોક્ષ એને સાધ્ય દશા કહેવામાં આવે છે. સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય અને પ્રગટ કરવાની અપેક્ષા એ તેને ઉપાધિ પણ કહેવામાં આવે છે. આશ્રયની અપેક્ષા એ ઉપાધિ ધ્રુવ પરમાત્મા છે. પ્રગટ કરવાની અપેક્ષા એ મોક્ષ ઉપાધિ છે. સાધ્ય એ દ્રવ્ય છે ને સાધ્ય પર્યાય છે. મિથ્યા દ્રષ્ટિને સાધ્ય શું હોય? સમ્યક દર્શન. સમ્યક દર્શન પ્રગટ થાય ને સાધ્ય ચારિત્ર. ચારિત્રવંત ને સાધ્ય મોક્ષ. પહેલેથી છેલ્લે સુધી બધી વાત કરી દીધી છે. સાધ્ય પ્રગટ કરવા યોગ સાધ્ય. હવે સાધ્ય જે પરિણામ પ્રગટ કરવા યોગ છે મોક્ષના એની સ્થિતિ શું હોય? મોક્ષ દશા કેવા પરિણામ હોય? એમાં શું હોય કે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ સ્વરૂપ. નિષ્ક્રિય નહીં પણ નિષ્કર્મ. નિષ્કર્મ એટલે કે ભાવ કર્મથી રહિત, દ્રવ્ય કર્મ નવ કર્મથી રહિત એવી નિષ્કર્મ એક અવસ્થા થાય છે મોક્ષની. એ મોક્ષની અવસ્થા તો ચોથા કાળમાં તદભાવે મોક્ષગામી હોય એને એ ભાવમાં થાય મોક્ષ. કોઈને એકાદ બે ભાવ લાગે, કોઈને વધારે વધારે 15 ભાવ પણ લાગે, પણ મોક્ષ જે થવાનો છે કે જે નિષ્કર્મ અવસ્થા છે એટલે જે રાગ દ્વેષ ને મોહ ને દુઃખ થી રહિત પૂર્ણ કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત વીર્ય અનંત સુખ એવી જે પર્યાય પ્રગટ થાય એવી જે સાધ્ય અવસ્થા છે તે નિષ્કર્મ છે, કર્મથી રહિત છે, ભાવ કર્મથી, કર્મ ચેતના ને કર્મ ફળ ચેતનાથી રહિત છે એવી નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય એવી અવસ્થારૂપ અવેદ સ્વરૂપ એ પરિણામથી આત્મા અનન્ય થઈને અભેદ સ્વરૂપ છે. એ આત્મા ને આ મોક્ષની અવસ્થા એનો પણ જ્યાં ભેદ અભેદ નહીં માં દેખાતો, ભેદ ભેદ રૂપે રહે છે પણ અભેદ નથી જોતા ભેદ દેખાતો. પાણી મેલું હતું, ફટકડી નાખી મેલ નો થયો વ્યય, પાણી ની નિર્મળ પર્યાય પ્રગટ થઈ અને ગ્લાસ હાથમાં લઈને પાણી પીવા મહિનો એ પર્યાય પરિણત આખું દ્રવ્ય અભેદ નહીં થી પાણી છે. એમાં આ પાણી ની પર્યાય અને આ દ્રવ્ય એમ કોઈ પણ સાયન્ટિસ્ટ ને આપો તો જુદું પાડી શકશે નહીં, પણ જ્ઞાન માં તો જુદું રહી જાય. પર્યાય તો પર્યાય છે, દ્રવ્ય તો દ્રવ્ય છે, પણ અનુભવ ના કારણે પર્યાય નો ભેદ એ જણાતો નથી. કરતા કર્મ ક્રિયા નો આ ભેદ ની ભ્રાંતિ પણ છૂટી જાય છે. ધ્યાતા ધ્યાન ને ધ્યેય જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ની એક રૂપતા અનુભવ ના કાળમાં ભાસે છે. સાધ્ય જે નિષ્કર્મ કર્મથી રહિત ભાવ કર્મથી દુઃખથી રહિત એવી અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ આત્માથી એ પરિણામ કથનથી અભેદ કથનથી અનન્ય કથનથી તાદાત્મ કહેવામાં આવે છે. અનુભૂતિ ને અનુભૂતિ નો વિષય એવું દ્વૈત પણ જ્યાં ભાસતો નથી તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. આ રીતે ઉત્પત્તિ થાય છે, અન્યથા અનુપત્તિ છે. અસ્તિનાસ્તિ અનેકાન કર્યું કે આત્માને આશરે ધર્મ થાય છે અને પરના આશરે કિંચિત માત્ર ધર્મ થતો નથી. આત્માના આશરે મોક્ષ થાય છે અને પરના આશરે બંધ થાય છે. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે કોઈ રીતે થતી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પ્રેરિત તે પરમાર્થને તે વ્યવહાર દમન. પેલી લીટી બોલીએ ને બીજી લીટી જ ન બોલીએ તો આ બીજી લીટીને છોડી દે છોડ ગઢવા. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો શુદ્ધ આત્માને આશરે જ્ઞાન દર્શન ને ચારિત્રની પરિપૂર્ણતા થાય છે. એક લીટી બરાબર છે પણ બીજી લીટીનું શું? એક હોય ત્રણ કાળમાં, ત્રણેય કાળમાં કોકનો માર્ગ એક જ પ્રકારનો, ચોથા કાળમાં થાય ને પાંચમા કાળમાં માર્ગ બદલી જાય એમ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો સુખનો પંથ માર્ગ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. એટલે કે જેને સમય દર્શન પ્રાપ્ત થવાનું હોય એને પૃભૂમિકામાં ભેદ જ્ઞાન નો વિચાર છે તેને વ્યવહાર અનુકૂળ કહેવામાં આવે છે. શુભ ભાવ કરવો તે વ્યવહાર નથી તો જ્ઞાનમાં જાય, પણ શુભાશુભ ભાવથી હું જુદો છું અને જ્ઞાન આનંદથી પરિપૂર્ણ છું એમ વારંવાર ભેદ જ્ઞાનનો જે વિચાર આવે તેને સમ્યક દર્શનની અનુરૂપ પર્યાય થાય એને અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે. આ ભેદ જ્ઞાન કરવું તો કોઈને જાણે કઈ દેખાતું નથી. આ ભેદ જ્ઞાનના વિચારને વ્યવહાર કહેવામાં આવે છે ને ભેદ જ્ઞાનના વિચારથી વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવાથી કષાયની મંદતા થાય છે. કયા પ્રકારની કષાયની મંદતા? કે મિથ્યાત્વ નામનો જે તીવ્ર કષાય એની મંદતા ભેદ જ્ઞાનના વિચારથી થાય છે. અને એ વખતે સેજે ચારિત્રમાં એ વખતે પાપના પરિણામ આત્માના વિચાર વચ્ચે હોતા નથી, તો ચારિત્રની કષાયની મંદતા તો સાઈડમાં બાજુમાં થયા કરે. મુખ્ય તો મિથ્યાત્વની મંદતા ભેદ જ્ઞાનથી થઈ જાય છે. આ વ્યવહાર છે. તમે લક્ષણ પ્રગટ કરવા પૂર્વે આ દેશના લગતી સાંભળવી, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, એ બધો વ્યવહાર ભેદ જ્ઞાનનું કારણ છે. શાસ્ત્ર પણ ભેદ જ્ઞાન બતાવે છે ને કે તારો શુદ્ધાત્મા દેહથી ભિન્ન છે, દેહ તારો નથી, દેહ મારો નહીં. એક જણાને વાત કરી ઘરે સવારે ફરીને આવ્યા હતા અહીંયા પૂનમે પાંચ મિનિટમાં, પાંચ સાત વર્ષ પહેલાની વાત છે, મળવા આવ્યા આવા નતો. ભાઈ કેમ મજામાં? પછી વાત નીકળતા નીકળતા કહ્યું, અરે આ દેહ પણ તમારો નથી હોય, આંખમાંથી દળદળ પાણી, હે આ દેહ મારો નહીં, દેહ તમારો નથી. દેહ તો પુદ્ગલની અવસ્થા છે, બધાને છૂટતા આપણે જોઈએ છીએ નજરે, પણ એમ દેહની અંદર એટલી બધી રુચિ ને પ્રીતિ ની એકતા છે કે એને એ દેહ ભિન્ન આત્મા ભિન્ન એવી વાત સાંભળતા પણ અહીએ ઝાટકો લાગી જાય છે. તો એના કરતા આગળની વાત છે કે આ નય પક્ષના વિકલ્પ થી ભગવાન આત્મા ભિન્ન છે, ઘણે અંદર માં જવાની જરૂર છે. ત્યારે કહે છે કે આ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ છે, બીજી કોઈ રીતે સિદ્ધિ થઈ શકતી નથી. એક પાડો કરો.